એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. એકત્ર ફાઉન્ડેશનના આ પ્રયાસમાં આપણે વિશ્વ સાહિત્યની એમ કહીએ કે નોંધપાત્ર કૃતિઓના ઊંડાણમાં ઉતરીએ છીએ.
હા, અને આજે આપણે જે પુસ્તકની સફરે નીકળ્યા છીએ એ છે લીઝ મૂરની નવલકથા ધ ગોડ ઓફ ધ વુડ્સ.
બરાબર, આપણી પાસે આ નવલકથાના કેટલાક વિશ્લેષણો અને સારાંશ છે જેના આધારે આપણે તેના પાત્રો, કથાનક અને એના ગર્ભિત અર્થોને સમજવાનો પ્રયત્ન કરીશું.
અને લીઝ મૂરનું નામ ખબર છે સમકાલીન અમેરિકન સાહિત્યમાં ખૂબ આદરથી લેવાય છે.
હા, ખાસ કરીને તેમની પેલી રહસ્ય અને માનવ સંવેદનાના ઊંડાણને એક સાથે વણી લેવાની જે ક્ષમતા છે ને, એના માટે.
બિલકુલ, લીઝ મૂરની ખાસિયત જ એ છે કે તેઓ ફક્ત ઘટનાઓ નથી વર્ણવતા, પણ ઘટનાઓના પાત્રો પર જે ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક પડઘા પડે છે ને, એને ઝીલે છે.
એમની 2020ની પેલી ખૂબ વખણાયેલી નવલકથા લોંગ બ્રાઇટ રિવર હોય,
કે પછી આ ધ ગોડ ઓફ ધ વુડ્સ જે કદાચ 2023 કે 2024 આસપાસ પ્રકાશિત થઈ.
એમના કેન્દ્રમાં હંમેશા તૂટેલા સંબંધો, ભૂતકાળના આઘાત, વ્યસન અને સ્થિતિસ્થાપકતા હોય છે, અને ખાસ કરીને માનવીય નબળાઈઓ,
એટલે જેને લિટરરી થ્રિલર કહેવાય એ શૈલીના તેઓ માહેર લેખિકા ગણાય.
જ્યાં રહસ્યનો તાતણો વાર્તાને ગતિ તો આપે છે,
પણ ખરી મજા તો પાત્રોના આંતરિક સંઘર્ષો અને કથાના સાહિત્યિક ઊંડાણમાં છે.
બરાબર,
ધ ગોડ ઓફ ધ વુડ્સ પણ એમ લાગે છે કે આ જ પરંપરાને આગળ વધારે છે. ચાલો તો સીધા જ કથાના કેન્દ્રબિંદુ પર જઈએ. 1975નો ઉનાળો, ન્યૂયોર્કના એડિરોન્ડેક પર્વતોની ગીચ વનરાજી અને ત્યાં આવેલો એક સમર કેમ્પ.
હા, અહીંથી જ બધી શરૂઆત થાય છે, અને દ્રશ્ય ખરેખર જાણે કોઈ રમણીય પોસ્ટકાર્ડ જેવું લાગે શરૂઆતમાં. કેમ્પ સો એન્ડ સો, અથવા બીજા વિશ્લેષણમાં કદાચ કેમ્પ ઓવેનોકે નામ છે, જે શ્રીમંત બાળકો માટેનો કેમ્પ હતો.
હા, નામોમાં થોડી ભિન્નતા છે પણ મૂળ ભાવ તો એક જ છે.
એક જ છે. અહીં 14 વર્ષની બાર્બરા કેલી છે, જે જુનિયર કાઉન્સિલર તરીકે કામ કરે છે, મુખ્યત્વે તો એના 11 વર્ષના નાના ભાઈ ડેનિસ પર નજર રાખવા માટે.
અચ્છા.
ડેનિસ થોડો શરમાળ, કલ્પનાશીલ, સંવેદનશીલ બાળક છે, અને બાર્બરા એના માટે બહુ રક્ષણાત્મક છે. બંને વચ્ચે એક ઊંડો નિર્દોષ સ્નેહ છે. કેમ્પનું વાતાવરણ એટલે પેલું ઉનાળાની રજાઓ, યુવાનીના સપના, થોડી મસ્તી.
પણ પછી
એક બપોરે બધું બદલાઈ જાય છે. ભાઈ બહેન વચ્ચે કોઈક, મતલબ સામાન્ય વાત પર બોલાચાલી થાય છે.
હા, થાય ને એવું તો.
કિશોરાવસ્થાનો સહજ ગુસ્સો અને આવેશ, એમાં બાર્બરા ડેનિસને કહી દે છે, ગેટ લોસ્ટ, દૂર જા. એક એવો શબ્દ પ્રયોગ જે આપણે રોજબરોજ વાપરીએ, પણ અહીં એ અણધારી રીતે શાબ્દિક બની જાય છે.
અને ડેનિસ
કદાચ બહેનના શબ્દોથી ઘવાઈને કેમ્પની સીમા પર આવેલા ગાઢ જંગલમાં, એમ કહો કે અદૃશ્ય થઈ જાય છે.
બસ એ ક્ષણથી વાતાવરણ પલટાઈ જાય છે. જે કેમ્પ થોડા સમય પહેલા હાસ્ય અને ઉલ્લાસથી ગુંજતો હતો, તે ભય, ચિંતા અને અફરાતફરીમાં ડૂબી જાય છે.
એક્ઝેક્ટલી. ડેનિસની શોધ માટે તાત્કાલિક પોલીસ, સ્વયંસેવકો, કેમ્પના કર્મચારીઓ સૌ કામે લાગે છે. પેલું જંગલ જે પહેલાં સાહસ અને રમણીયતાનું પ્રતીક હતું, તે હવે એકદમ રહસ્યમયી, ભયાવહ અને જાણે વિરોધી શક્તિ જેવું લાગે છે.
જાણે ડેનિસને પોતાની અંદર સમાવી લીધો હોય એમ.
હા, અને બાર્બરા પર શું વીતે છે વિચારો. એ શબ્દો ગેટ લોસ્ટ જાણે એના મનમાં કાયમ માટે કોતરાઈ જાય છે.
એક ક્ષણ એના પર અપરાધ ભાવનો એવો પહાડ લાવી દે છે કે એ આખી જિંદગી પોતાની સાથે લઈને ફરે છે. એક વિશ્લેષણમાં એને સ્વ આરોપિત શાપ કહ્યું છે.
આ માત્ર પસ્તાવો નથી, પણ પોતાના ભાઈના ગુમ થવા માટે પોતાની જાતને જવાબદાર ઠેરવવાની એક સતત અંદરની પીડા છે.
શરૂઆતની તપાસમાં પેલો ટોમી ચીપર જેવા કેટલા કેમ્પના સભ્યો પર શંકા જાય છે ખરી, પણ કોઈ નક્કર કડી નથી મળતી. બરાબર,
ના, કશું મળતું નથી. અને આ ઘટના માત્ર બાર્બરાના જીવન પર જ નહીં, પણ આખા કેલી પરિવાર પર જાણે વજ્રઘાત સમાન સાબિત થાય છે. જાણે કોઈ ભૂકંપે એમના ઘરના પાયા જ હચમચાવી નાખ્યા હોય.
અને આ આઘાત એમને એકબીજાની નજીક લાવવાને બદલે દૂર ફેંકી દે છે એમને.
હા, એ જ દુઃખદ વાત છે. તેઓ સામનો નથી કરી શકતા. પિતા, ગેરાર્ડ એક અતાર્કિક આશાને વળગી રહે છે કે ડેનિસ જીવતો પાછો આવશે.
અને આ આશા ધીમે ધીમે વળગાણમાં ફેરવાય છે.
બરાબર. એ પોતાની નોકરી, સ્વાસ્થ્ય અને છેવટે પરિવાર સાથેના સંબંધો પણ ગુમાવી બેસે છે. દારૂના વ્યસનમાં સરી પડે છે. એમની આશા જ એમના વિનાશનું કારણ બને છે.
ઓહ, અને માતા ડાયાન, એમનું શું થાય છે?
ડાયાનનો માર્ગ અલગ છે, પણ એટલો જ પીડાદાયક. તે આઘાતને પોતાની અંદર જ દબાવી દે છે. એકદમ મૌન ઓઢી લે છે, જાણે પોતાની આસપાસ એક અદ્રશ્ય દિવાલ ચણી લીધી હોય.
એટલે બહારથી કદાચ નોર્મલ દેખાવાનો પ્રયત્ન કરે.
હા, બારબાળા માટે સામાન્ય જીવન જીવવાનો દેખાવ કરવાનો પ્રયાસ કરે છે, પણ એની આંખોમાં એક ખાલીપો કાયમ માટે વસી જાય છે. પરિવારના સભ્યો એક જ છત નીચે રહે છે, પણ ભાવનાત્મક રીતે તો માઇલો દૂર, પોતપોતાના દુઃખના ટાપુ પર એકલા અટુલા.
જાણે એક જ ભૂતિયા ઘરના અલગ અલગ ઓરડામાં રહેતા હોય. પણ કોઈકે બહુ સરસ કહ્યું છે.
સાચી વાત. આ એક વિભાજિત વણ ઉકેલાયેલો શોક છે જે પરિવારને અંદરથી કોરી ખાય છે.
આ પારિવારિક વેદનાની કહાણી તો ખરેખર હૃદયદ્રાવક છે, પણ આપણે જે બીજા વિશ્લેષણો જોઈ રહ્યા છીએ એ સૂચવે છે કે આ નવરકથા માત્ર એક પરિવારની ટ્રેજેડી નથી, એમાં સામાજિક સ્તરભેદ અને પ્રણાલીગત મુદ્દાઓનો પણ પડઘો છે. અહીં બીજું વિશ્લેષણ થોડું જુદું ચિત્ર રજૂ કરે છે, ખરું ને?
હા, પેલું બીજું વિશ્લેષણ વાર્તાને થોડા અલગ સંદર્ભમાં મૂકે છે. એમાં કેમ્પનું નામ ઓવેનોકે છે, ન્યૂયોર્કના ઉચ્ચ વર્ગના બાળકો માટેનો એક વિશિષ્ટ કેમ્પ.
અચ્છા.
અને ગુમ થનાર બાળક ડેનિસ કેલી નહીં, પણ વાનલાર નામના અત્યંત ધનિક પરિવારની 14 વર્ષની પુત્રી બારબારા વાનલાર છે.
ઓકે, એટલે પાત્રનું નામ પણ સરખું છે, પણ પરિવાર અલગ અને વર્ગ અલગ.
હા, જોકે આ વિશ્લેષણમાં પણ 14 વર્ષ પહેલા એ જ પરિવારના પુત્ર બેરના ગુમ થવાનો ઉલ્લેખ છે, જે આ ઘટનાને વધુ જટિલ બનાવે છે. એટલે ભલે પાત્રો અને કેટલીક વિગતો ભિન્ન હોય, પણ આ બીજું વિશ્લેષણ વર્ગભેદના મુદ્દાને વધુ પ્રખરતાથી ઉજાગર કરે છે.
એટલે કે કોણ ગુમ થયું છે એના આધારે સમાજ અને તંત્રનો પ્રતિભાવ બદલાય છે. આ તો બહુ જ સંવેદનશીલ મુદ્દો છે.
બિલકુલ. આ બીજું વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે વાનલાર પરિવારની પુત્રીના ગુમ થવા પર મીડિયા, પોલીસ, સમાજ બધાનું ધ્યાન એકદમ કેન્દ્રિત થાય છે.
અને એની સરખામણીમાં
લુઈઝ ડોનાડ્યુ નામની એક સ્થાનિક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતી સ્ત્રીની પુત્રી રૂબી, જે થોડા વર્ષો પહેલા એ જ વિસ્તારમાંથી ગુમ થઈ હતી, એના કેસને લગભગ અવગણવામાં આવ્યો હતો.
બાપરે, જાણે કેટલાક જીવ બીજા કરતાં વધુ મૂલ્યવાન હોય એવું આ તો આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ન્યાય અને સંસાધનોનું વિતરણ પણ સામાજિક અને આર્થિક દરજ્જા પર આધારિત છે કે કેમ.
ચોક્કસ. અને આમાં પેલો ડિટેક્ટિવ રે વોકર છે, એની ભૂમિકા પણ મહત્વની બને છે, જે આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ કરતી વખતે રાજકીય દબાણ અને પોતાના નૈતિક સિદ્ધાંતો વચ્ચે સંઘર્ષ અનુભવે છે.
એટલે બતાવે છે કે સત્યની શોધ કેટલી જટિલ અને પ્રભાવિત હોઈ શકે છે.
સાથે જ ટ્રેસી જ્વેલ જેવી કેમ્પ કાઉન્સિલરનું પાત્ર પણ છે, જે કામદાર વર્ગમાંથી આવે છે અને પોતાના સપના પૂરા કરવા સંઘર્ષ કરે છે. એનું પાત્ર શોષણ અને મહત્વાકાંક્ષાની થીમને પણ સ્પર્શે છે.
અને આ બધું જ પેલી એડિરોન્ડેક પર્વતોની એના દ્વિપાત્ર ધરાવતા વાતાવરણમાં ઘટે છે.
હા, એ જંગલો એક તરફ અદ્ભુત સૌંદર્ય ધરાવે છે, તો બીજી તરફ તે શોષણ, છુપાયેલા જોખમો અને પ્રકૃતિની ઉદાસીનતાનું પણ પ્રતીક છે. એ સુંદર છે, ભવ્ય છે, પણ સાથે જ નિર્દય અને ભયાવહ પણ હોઈ શકે છે.
કદાચ એટલે જ શીર્ષક છે ધ ગોડ ઓફ ધ વુડ્સ, વનનો દેવ, જે કદાચ શક્તિશાળી છે પણ માનવીય દુઃખ પ્રત્યે એમ કહીએ કે ઉદાસીન છે.
બરાબર.
ચાલો હવે આપણે પાઠા બારબરા કેલી પહેલા વિશ્લેષણ મુજબ અને એની દાયકાઓ લાંબી સફર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આટલા વર્ષો પછી પણ એ સત્યની શોધમાં કેવી રીતે અટવાયેલી રહે છે?
બારબરાનું જીવન જાણે 1975ના એ ઉનાળામાં જ થંભી ગયું છે. મતલબ શારીરિક રીતે એ મોટી થાય છે, પુખ્ત બને છે, પણ માનસિક રીતે એનો એક હિસ્સો હંમેશા પેલી 14 વર્ષની દોષિત છોકરી જ રહે છે. તે એક વળગણમી જેવ ડેનિસના કેસ સાથે જોડાયેલી દરેક નાની મોટી વસ્તુઓ, પોલીસ રિપોર્ટ્સ, નકશા, અખબારના કટિંગ્સ, પોતાની ડાયરીઓ, બધું એક આર્કાઇવની જેમ સાચવી રાખે છે.
એટલે સતત ભૂતકાળને ખોતરતી રહે છે.
હા, આ ન જાણવાની પીડા, ધી એગની ઓફ નોટ નોઈંગ, એને કોરી ખાય છે. અહીં પેલી સ્મૃતિ, સત્ય અને કથન, મેમરી, ટ્રુથ એન્ડ નેરેટિવની થીમ બહુ મહત્વની બને છે. સત્ય શું છે, શું એ સમય સાથે બદલાય છે, આપણે આપણી યાદોને કેવી રીતે ઘડીએ છીએ, એનું પુનર્નિર્માણ કેવી રીતે કરીએ છીએ.
તો શું અંતે તેને કોઈ જવાબ મળે છે? દાયકાઓ પછી એડિરોન્ડેક્સના એ જ જંગલોમાં શું રહસ્ય ખુલે છે? કોઈ સનસનાટીભર્યો ખુલાસો થાય છે?
જવાબ મળે છે, પણ કોઈ નાટકીય ફિલ્મી ઘટસ્ફોટ નથી થતો. બારબારા હવે એક મધ્યમ વયની સ્ત્રી એ જ જંગલોમાં પાછી ફરે છે. તે પોતાની સ્મૃતિઓ અને ડેનિસના સ્વભાવ, એની કલ્પનાશીલતા, ગુપ્ત જગ્યાઓ પ્રત્યેનું એનું આકર્ષણ, એ બધાને ફરીથી જોડે છે. એને યાદ આવે છે કે ડેનિસને કોઈ સ્થાનિક દંતકથા કે કોઈ છુપી જોખમી જગ્યા, કદાચ કોઈ જૂની ત્યજી દેવાયેલી ખાણ અથવા ગુફા, એમાં બહુ રસ હતો.
અને ત્યાં તેને શું મળે છે?
તેને ત્યાં કોઈ નક્કર પુરાવો નથી મળતો, પણ સંજોગો અને કેટલીક નિશાનીઓ, કદાચ ડેનિસના કપડાનો ટુકડો કે કોઈ વસ્તુ, એક બહુ જ દુઃખદ સત્ય તરફ ઇશારો કરે છે.
શું છે સત્ય?
સત્ય એ છે કે ડેનિસનું અપહરણ થયું નહોતું, તેની હત્યા પણ નહોતી થઈ. તે દિવસે બહેનના શબ્દોથી દુઃખી થઈને તે પોતાની એ પ્રિય પણ જોખમી ગુપ્ત જગ્યાએ સંતાવા ગયો હતો.
ઓહ!
અને ત્યાં કમનસીબે તે એક ભયાનક અકસ્માતનો ભોગ બન્યો હતો. તે ત્યાં એકલો અંધારામાં મદદ વિના મૃત્યુ પામ્યો હતો.
હે ભગવાન, આ તો કલ્પના કરતા પણ વધુ પીડાદાયક સત્ય છે. કોઈ વિલન નહીં, કોઈ ષડયંત્ર નહીં, ફક્ત એક કરુણ અકસ્માત.
બરાબર. એક વિશ્લેષણમાં બહુ માર્મિક રીતે કહેવાયું છે, દેર વોઝ નો મોન્સ્ટર, ઓનલી ધ અનબેરેબલ ટ્રુથ ઓફ અ સ્મોલ બોય અલોન ઇન ધ ડાર્ક. ત્યાં કોઈ રાક્ષસ નહોતો, ફક્ત અંધારામાં એકલા નાના છોકરાનું અસહાય સત્ય હતું.
આ સત્ય કોઈ સુખદાંત નથી લાવતું?
ના, બિલકુલ નહીં. તે એક અલગ પ્રકારની વધુ ઊંડી પીડા લઈને આવે છે, પોતાના ભાઈના એકલવાયા ભયભીત મૃત્યુની કલ્પના, પણ સાથે સાથે એક પ્રકારની મુક્તિ પણ લાવે છે.
મુક્તિ કઈ રીતે?
જે લોકો પર વર્ષો સુધી શંકાની સોય રહી, જેમ કે પેલો ટોમી ચિપર, તેઓ નિર્દોષ સાબિત થાય છે.
હા, એ ખરું. અને બારબરા માટે શું તે આત્મક્ષમા તરફ આગળ વધી શકે છે? એના માટે શું અર્થ છે આ સત્યનો?
કદાચ આ સત્ય તેને એ સમજવાની તક આપે છે કે હા, એના શબ્દોએ ડેનિસને એ જગ્યાએ જવા પ્રેર્યો હશે, પણ તેના મૃત્યુનું કારણ તે પોતે નહોતી, એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો. આ સમજણ કદાચ તેને વર્ષોના અપરાધભાવના બોજમાંથી થોડી રાહત આપે અને આત્મક્ષમા તરફનું પહેલું ડગમગતું પગલું ભરવાની હિંમત આપે.
અલબત્ત, જો આપણે પેલા બીજા વિશ્લેષણ સ્વરૂપને ધ્યાનમાં લઈએ, જ્યાં વાનલાર પરિવારની વાત છે, તો ત્યાં સત્ય અને જવાબદારીના મુદ્દાઓ વધુ જટિલ બને છે.
હા, ત્યાં સવાલ એ ઉઠે છે કે શું શક્તિશાળી લોકો સત્યને દબાવી શકે છે અથવા પોતાના ફાયદા માટે વાર્તા ઘડી શકે છે. એટલે નવલકથા કદાચ એ પણ દર્શાવે છે કે સત્ય અને તેના પરિણામો પણ વ્યક્તિના સામાજિક સ્થાન પર નિર્ભર કરી શકે છે.
ખરેખર આ બંને વિશ્લેષણોને સાથે રાખીને જોતા નવલકથાના વિષયો વધુ ઊંડાણ અને જટિલતા ધારણ કરે છે. ચલો આપણે આ મુખ્ય વિષયોને એકવાર ફરી સંક્ષિપ્તમાં જોઈ લઈએ. એક તો પેલો અપરાધભાવ અને જવાબદારીનો અસહ્ય બોજ.
ચોક્કસ, એ તો કેન્દ્રમાં જ છે જ. એની સાથે જોડાયેલો છે વણ ઉકેલાયેલો વિભાજિત શોક અને તેની પરિવારો પર થતી વિખેલી નાખતી અસર.
બીજું, ખાસ કરીને સ્ત્રોત બેના આધારે વર્ગ અસમાનતા અને સામાજિક ન્યાયનો અભાવ. કેવી રીતે તંત્ર અને સમાજ જુદા જુદા લોકો સાથે જુદો વ્યવહાર કરે છે.
હા. ત્રીજું, પ્રકૃતિનું દ્વિસ્વરૂપ, એડિરોન્ડેકના જંગલો, જે સુંદર પણ છે અને ભયાવહ પણ, જીવન આપનાર પણ અને ઉદાસીન પણ, પેલો વુડ્સનો દેવ.
ચોથું, સ્મૃતિની ભ્રામકતા અને સત્યનું નિર્માણ. આપણે ભૂતકાળને કેવી રીતે યાદ રાખીએ છીએ અને સત્ય સુધી પહોંચવાની પ્રક્રિયા કેટલી વ્યક્તિલક્ષી હોઈ શકે છે.
અને અંતે, નિર્દોષતા ગુમાવી અને આઘાતની પેઢીઓ સુધી ચાલતી અસરો, આ બધા મુખ્ય તાણાવાણા છે.
અને લેખિકા લિઝ મૂરની શૈલી વિશે શું કહી શકાય, જે રીતે તેઓ આ બધા વિષયોને ગૂંથે છે?
આપણી પાસેના મુખ્ય વિશ્લેષણ મુજબ મૂર મુખ્યત્વે ત્રીજો પુરુષ મર્યાદિત દૃષ્ટિકોણનો ઉપયોગ કરે છે. મતલબ, વાર્તા મોટાભાગે બારબરા કેલીના વિચારો, લાગણીઓ અને અનુભવો દ્વારા કહેવાય છે.
એટલે વાચક બારબરાના અપરાધભાવ, એની પીડા, એની શોધને બહુ નજીકથી અનુભવી શકે છે.
બરાબર. જો કે પેલું અન્ય વિશ્લેષણ, બહુદૃષ્ટિકોણ અને દ્વિસમયલેખા, એટલે કે 1975 અને વર્તમાન સમયની ઘટનાઓ એક સાથે ચાલતી હોય તેવા બંધારણનો પણ સંકેત આપે છે. આનાથી વાર્તાને વધુ સ્તરો અને પરિપ્રેક્ષ્યો મળે છે.
અને વાતાવરણ નિર્માણ, એ તો એમની ખાસિયત છે જ. પેલું એડેરોન્ડેક્સના જંગલોનું વર્ણન એટલું જીવંત અને સૂક્ષ્મ હોય છે કે તે પોતે જ એક પાત્ર બની જાય છે.
સાચી વાત. ક્યારેક શાંત, ક્યારેક રહસ્યમય, ક્યારેક ભયાવહ, આ વાતાવરણ વાર્તાના મૂડ અને તણાવને ઘેરો બનાવે છે. જંગલ અહીં માત્ર એક સ્થળ નથી, પણ મનુષ્યના આંતરિક સંઘર્ષો, છુપાયેલા રહસ્યો અને પ્રકૃતિની અલિપ્ત શક્તિનું પ્રતીક પણ છે.
એમની શૈલી ઘટનાઓ કરતાં પાત્રોના મનોજગત અને ભાવનાત્મક પડઘાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે જ તે લિટરરી થ્રિલર છે.
હા, સસ્પેન્સ છે, પણ તે પાત્રોના મનોવ્યાપારમાંથી જન્મે છે. તે વાચકને માત્ર શું થયું એ જાણવા માટે નહીં, પણ શા માટે થયું અને તેની અસર શું થઈ એ સમજવા માટે પ્રેરિત કરે છે.
તો અંતે આ નવલકથા આપણા મન પર કેવી છાપ છોડી જાય છે? દેખીતી રીતે તે માત્ર એક ગુમ થયેલા બાળકની રહસ્યમય વાર્તા કરતાં ઘણું ઘણું વધારે છે.
ખચિત જ. તે સનસનાટીખેજ ઘટનાઓથી આગળ વધીને દુર્ઘટનાના ઊંડા, શાંત અને લાંબા ગાળાના પરિણામોની વાત કરે છે. તે આપણને બતાવે છે કે કેવી રીતે પારિવારિક અને સામાજિક રહસ્યો વ્યક્તિઓ અને સમુદાયોને અંદરથી ખોખલા કરી શકે છે.
અને તે સત્યની જટિલતા, સ્વીકૃતિ તરફનો મુશ્કેલ માર્ગ અને ક્યારેક જવાબદારીમાંથી છટકી જવાની વૃત્તિ પર પણ પ્રકાશ પાડે છે, નહીં?
બિલકુલ. આ કથા આપણને યાદ અપાવે છે કે સત્યની શોધ કેટલી બહુસ્તરીય અને પીડાદાયક હોઈ શકે છે, અને દુઃખ તથા રહસ્યોનો ભાર પેઢીઓ સુધી કેવી રીતે વહન થાય છે, ક્યારેક મૌન રૂપે તો ક્યારેક વિનાશક સ્વરૂપે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.